ઓમ શાંતિ. તારીખ 3/1/2023. મુરલીનો સાર છે, મીઠા બાળકો, આ સૃષ્ટિ કે જમાનો દુઃખનો છે, એટલે નષ્ટો મોહા બનો. નવા જમાનાને યાદ કરો. બુદ્ધિયોગ આ દુનિયાથી કાઢી નવી દુનિયાથી લગાવો. પ્રશ્ન છે, કૃષ્ણપુરીમાં જવા માટે આપ બાળકો કઈ તૈયારી કરો અને કરાવો છો? ઉત્તર છે, કૃષ્ણપુરીમાં જવા માટે ફક્ત આ અંતિમ જન્મમાં બધા વિકારોને છોડી પાવન બનવાનું અને બીજાઓને બનાવવાના છે. પાવન બનવું એ જ દુઃખધામથી સુખધામમાં જવાની તૈયારી છે. તમે બધાને આ જ સંદેશ આપો કે આ ખરાબ દુનિયા છે, આનાથી બુદ્ધિયોગ કાઢો તો નવી સદી દુનિયામાં ચાલ્યા જશો. ગીત છે, મુજકો સહારા દેને વાલે. ઓમ શાંતિ. આ ગીતમાં બાળકો કહે છે કે બાબા, બાળકોની બુદ્ધિ ચાલી જાય છે બેહદના બાપ તરફ. જે બાળકોને હવે સુખ મળી રહ્યું છે અથવા સુખધામનો રસ્તો મળી રહ્યો છે, સમજે છે બરાબર બાપ સ્વર્ગના 21 જન્મોનું સુખ આપવા આવ્યા છે. આ સુખની પ્રાપ્તિ માટે સ્વયં બાપ આવીને શિક્ષા આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે આ જે જમાનો છે, અર્થાત આટલા જે મનુષ્ય છે, તે કંઈ પણ આપી નથી શકતા. આ તો બધી રચના છે ને, પરસ્પર ભાઈ બહેન છે, તો રચના એકબીજાને સુખનો વારસો આપી કેવી રીતે શકે? સુખનો વારસો આપવાવાળા જરૂર એક રચયિતા બાપ જ હશે. આ જમાનામાં એવા કોઈ મનુષ્ય નથી જે કોઈને સુખ આપી શકે. સુખદાતા, સદગતિદાતા છે જ એક સદગુરુ. હવે સુખ કયું એવું માગે છે? આ તો બધા ભૂલી ગયા છો કે સ્વર્ગમાં ખૂબ સુખ હતું અને હમણાં નરકમાં દુઃખ છે. તો જરૂર બધા બાળકો પર માલિકને જ તરસ પડશે. ઘણા છે જે સૃષ્ટિના માલિકને માને છે, પરંતુ એ કોણ છે, એનાથી શું મળે છે, આ કંઈ પણ ખબર નથી. એવું તો નહીં માલિકથી આપણને દુઃખ મળે છે? યાદ કરે છે એમને સુખ શાંતિના માટે. ભક્ત ભગવાનને યાદ કરે છે જરૂર પ્રાપ્તિ માટે. દુઃખી છે ત્યારે સુખ શાંતિ માટે યાદ કરે છે. બેહદના સુખ આપવાવાળા એક છે, બાકી હદના અલ્પકાળ સુખ તો એકબીજાને આપતા જ રહે છે. તે કોઈ મોટી વાત નથી. ભક્ત બધા પોકારે છે એક ભગવાનને. જરૂર ભગવાન બધાથી મોટા છે, એમની મહિમા ખૂબ મોટી છે, તો જરૂર ખૂબ સુખ આપવાવાળા હશે. બાપ ક્યારેય બાળકોને કે જમાનાને દુઃખ નથી આપી શકતા. બાપ સમજાવે છે, તમે વિચાર કરો, હું જે સૃષ્ટિ અથવા જમાનો રચું છું તો શું દુઃખ આપવા માટે? હું તો રચું છું સુખ આપવા માટે. પરંતુ આ ડ્રામા સુખ દુઃખનો બનેલો છે. મનુષ્ય કેટલા દુઃખી છે. બાપ સમજાવે છે કે જ્યારે નવો જમાનો, નવી સૃષ્ટિ હતી, તો એમાં સુખ હોય છે? દુઃખ જૂની સૃષ્ટિમાં હોય છે. બધું જૂનું જડજડીભૂત થઈ જાય છે. પહેલાં જે હું સૃષ્ટિ રચું છું એને સતોપ્રધાન કહેવાય છે. તે સમયે બધા મનુષ્ય કેટલા સુખી રહે છે. તે ધર્મ હવે પ્રાયલોપ થવાના કારણે કોઈની બુદ્ધિમાં નથી. આપ બાળકો જાણો છો, નવો જમાનો સતયુગ હતો, હવે જૂનો છે, તો આશા રાખે છે કે બાપ જરૂર નવી દુનિયા બનાવશે. પહેલાં નવી સૃષ્ટિ નવા જમાનામાં ખૂબ થોડા હતા અને ખૂબ સુખી હતા, જે સુખોનો પારાવાર ન હતો. નામ જ કહે છે સ્વર્ગ, વૈકુંઠ, નવી દુનિયા. તો જરૂર એમાં નવા મનુષ્ય હશે. જરૂર તે દેવી દેવતાઓની રાજધાની મેં સ્થાપન કરી હશે ને. નહીં તો જ્યારે કળિયુગમાં એક પણ રાજા નથી, બધા કંગાળ છે. પછી એકદમ સતયુગમાં દેવી દેવતાઓની રાજાઈ ક્યાંથી આવી? આ દુનિયા બદલાઈ કેવી રીતે? પરંતુ બધાની બુદ્ધિ એટલી મારેલી છે કે કંઈ પણ સમજતા નથી. બાપ આવી બાળકોને સમજાવે છે. મનુષ્ય માલિક પર દોષ આપે છે કે એ જ સુખ દુઃખ આપે છે, પરંતુ ઈશ્વરને તો યાદ જ કરે છે કે આવીને અમને સુખ શાંતિ આપો, સ્વીટ હોમમાં લઈ જાઓ. પછી પાર્ટમાં તો જરૂર મોકલશે ને. કળિયુગ પછી ફરી સતયુગ જરૂર આવવાનો છે. મનુષ્ય તો રાવણની મત પર છે. શ્રેષ્ઠ મત તો છે જ શ્રીમત. બાપ કહે છે, હું સહજ રાજયોગ શીખવાડું છું. હું કોઈ ગીતાના શ્લોક વગેરે નથી ગાતો જે તમે ગાઓ છો. શું બાપ બેસી ગીતા શીખવાડશે? હું તો સહજ રાજયોગ શીખવાડું છું. સ્કૂલમાં ગીત કવિતાઓ સંભળાય છે શું? સ્કૂલમાં તો ભણાવાય છે. બાપ પણ કહે છે, આપ બાળકોને હું ભણાવી રહ્યો છું, રાજયોગ શીખવાડી રહ્યો છું. મારી સાથે બીજા કોઈનો પણ યોગ નથી. બધા મને ભૂલી ગયા છે. આ ભૂલવાનું પણ ડ્રામામાં નોંધ છે. હું આવીને પછી યાદ અપાવું છું. હું તો તમારો બાપ છું. માનો પણ છો નિરાકાર ગોડ છે, તો એમના તમે પણ નિરાકાર બાળકો છો. નિરાકાર આત્માઓ તમે પછી અહીં આવો છો પાઠ ભજવવા. બધા નિરાકાર આત્માઓનું નિવાસસ્થાન નિરાકારી દુનિયા છે, જે ઊંચામાં ઊંચું છે. આ સાકારી દુનિયા પછી આકારી દુનિયા, અને તે નિરાકારી દુનિયા સૌથી ઉપર ત્રીજા તબક્કા પર છે. બાપ સન્મુખ બેસી બાળકોને સમજાવે છે, હું પણ ત્યાંનો રહેવાવાળો છું. જ્યારે નવી દુનિયા હતી તો ત્યાં એક ધર્મ હતો જેને સ્વર્ગ કહેવાય છે. બાપને કહેવાય જ છે હેવનલી ગોડ ફાધર. કળિયુગ છે કંસપુરી, સતયુગ છે કૃષ્ણપુરી. તો પૂછવું જોઈએ, હવે તમે કૃષ્ણપુરી ચાલશો? જો તમે કૃષ્ણપુરી ચાલવા ઈચ્છો છો તો પવિત્ર બનો. જેમ અમે તૈયારી કરી રહ્યા છીએ દુઃખધામથી સુખધામમાં જવાની, એવી રીતે તમે પણ કરો. એના માટે વિકાર જરૂર છોડવા પડે. આ બધાનો અંતિમ જન્મ છે. બધાને પાછું જવાનું છે. શું તમે ભૂલી ગયા છો? 5000 વર્ષ પહેલાં આ મહાભારી લડાઈ લાગી હતી, જેમાં બધા ધર્મ વિનાશ થયા હતા અને એક ધર્મની સ્થાપના થઈ હતી. સતયુગમાં દેવી દેવતાઓ હતા ને, કળિયુગમાં નથી. હમણાં તો રાવણ રાજ્ય છે, આસુરી મનુષ્ય છે. એમને ફરી દેવતા બનાવવા પડે તો એના માટે આસુરી દુનિયામાં આવવું પડે કે દૈવી દુનિયામાં આવશો, કે બંનેના સંગમ પર આવશે? ગવાય પણ છે કલ્પ કલ્પ કલ્પના સંગમ યુગે યુગે આવું છું. બાપ આપણને આવી રીતે સમજાવે છે. આપણે એમની શ્રીમત પર છીએ. કહે છે, હું ગાઈડ માર્ગદર્શક બની આપ બાળકોને પાછા લઈ જવા માટે આવ્યો છું. એટલે મને કાળોનો કાળ પણ કહે છે. કલ્પ પહેલાં પણ મહાભારી લડાઈ લાગી હતી, જેનાથી સ્વર્ગના દ્વાર ખુલ્યા હતા. પરંતુ બધા તો ત્યાં નહીં ગયા, સિવાય દેવી દેવતાઓના. બાકી બધા શાંતિધામમાં હતા. તો હું નિર્વાણધામનો માલિક આવ્યો છું બધાને નિર્વાણધામ લઈ જવા. તમે રાવણની જંજીરોમાં ફસાઈ વિકારી મૂત પલીતી આસુરી ગુણોવાળા છો. કામ છે નંબર 1 ડર્ટી ગંદુ, પછી ક્રોધ લોભ નંબર 2 ડર્ટી છે. તો આખી દુનિયાથી નષ્ટો મોહા પણ થવાનું છે, ત્યારે તો સ્વર્ગ ચાલીશું. જેમ બાપ હદનું મકાન બનાવે છે તો બુદ્ધિ એમાં લાગી જાય છે. બાળકો કહે છે, બાબા આમાં આ બનાવજો, સારું મકાન બનાવજો. તેમ બેહદના બાપ કહે છે, હું તમારા માટે નવી દુનિયા, સ્વર્ગ કેવી રીતે સારી બનાવું છું. તો તમારો બુદ્ધિયોગ જૂની દુનિયાથી તૂટી જવો જોઈએ. અહીં રાખ્યું જ શું છે? દેહ પણ જૂનો, આત્મામાં પણ ખાધ પડેલી છે. તે નીકળશે ત્યારે જ્યારે તમે યોગમાં રહેશો. જ્ઞાન પણ ધારણ હશે. આ બાબા ભાષણ કરી રહ્યા છે ને. હે બાળકો, તમે બધા આત્માઓ મારી રચના છો. આત્માના સ્વરૂપમાં ભાઈ ભાઈ છો. હવે તમારે બધાને મારી પાસે પાછા આવવાનું છે. હમણાં બધા તમો પ્રધાન બની ગયા છો. રાવણ રાજ્ય છે ને, તમે પહેલાં નહોતા જાણતા કે રાવણ રાજ્ય ક્યારથી શરૂ થાય છે. સતયુગમાં 16 કળા છે, પછી 14 કળા થાય છે. તો એવું નહીં એકદમ 2 કળા ઓછી થઈ જાય છે, ધીરે ધીરે ઉતરે છે. હમણાં તો કોઈ કળા નથી, પૂરું ગ્રહણ લાગેલું છે. હવે બાપ કહે છે કે દેહ દાન તો છૂટે ગ્રહણ. 5 વિકારોનું દાન આપી દો, બીજું કોઈ પાપ નહીં કરો. ભારતવાસી રાવણને બાળે છે. જરૂર રાવણનું રાજ્ય છે, પરંતુ રાવણ રાજ્ય કોને કહે છે, રામ રાજ્ય કોને કહે છે, આ પણ નથી જાણતા. કહે છે રામ રાજ્ય હોય, નવું ભારત હોય, પરંતુ એક પણ નથી જાણતા કે નવી દુનિયા, નવું ભારત ક્યારે હોય છે. બધા કબરમાં સૂતેલા પડ્યા છે. હવે આ બાળકોને તો સતયુગી ઝાડ જોવામાં આવી રહ્યા છે. અહીં તો કોઈ દેવતા નથી. તો આ બાપ આવીને બધું સમજાવે છે. માતા પિતા તમારા એ જ છે. સ્થૂળમાં પછી આ માતા પિતા છે. તમે માતા પિતા એમને ગાઓ છો. સતયુગમાં તો એવું નહીં ગવાશે. ત્યાં ન કૃપાની વાત છે, અહીં માતા પિતાના બનીને પછી લાયક પણ બનવું પડે છે. બાપ સ્મૃતિ અપાવે છે કે હે ભારતવાસી, તમે ભૂલી ગયા છો તમે દેવતાઓ કેટલા ધનવાન હતા, કેટલા સમજદાર હતા. હવે બેસમજ બની દેવાળું મારી દીધું છે. એવા બેસમજ માયા રાવણે તમને બનાવ્યા છે. ત્યારે તો રાવણને બાળો છો, દુશ્મનની પૂતળું બનાવી એમને બાળો છો. આપ બાળકોને કેટલું નોલેજ મળે છે, પરંતુ વિચારસાગર મંથન નથી કરતા, બુદ્ધિ ભટકતી રહે છે. તો એવી એવી પોઈન્ટ્સ ભાષણમાં સંભળાવવાનું ભૂલાઈ જાય છે, પૂરું સમજાવતા નથી. તમારે તો બાપનો સંદેશ આપવાનો છે કે બાબા આવેલા છે, આ મહાભારત લડાઈ સામે ઊભી છે, બધાએ પાછા જવાનું છે, સ્વર્ગ સ્થાપન થઈ રહ્યું છે. બાપ કહે છે, દેહ સહિત દેહના બધા સંબંધોને ભૂલી મને યાદ કરો. બાકી ફક્ત એવું નથી કહેવાનું કે ઇસ્લામી, બૌદ્ધિ વગેરે બધા ભાઈ ભાઈ છે. આ તો બધા દેહના ધર્મ છે ને. સર્વના જે આત્માઓ છે એ બાપના સંતાન છે. બાપ કહે છે, આ બધા દેહના ધર્મ છોડી મામે કમ યાદ કરો. આ બાપનો મેસેજ આપવા માટે આપણે શિવ જયંતિ મનાવી રહ્યા છીએ. આપણે બ્રહ્મા કુમાર કુમારીઓ શિવના પૌત્ર છીએ. આપણને એમનાથી સ્વર્ગની રાજધાનીનો વારસો મળી રહ્યો છે. બાપ આપણને સંદેશ આપે છે કે મન મના ભવ. આ યોગ અગ્નિથી તમારા વિકર્મ વિનાશ થશે, અશરીરી બનો. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમ ગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. રાત્રિ ક્લાસ. હમણાં આપ બાળકો સ્થૂળ વતન, સૂક્ષ્મ વતન અને મૂળ વતનને સારી રીતે સમજી ગયા છો. ફક્ત આપ બ્રાહ્મણ જ આ નોલેજ મેળવો છો. દેવતાઓને તો આ દરકાર જ નથી. તમને આખા વિશ્વની હવે નોલેજ છે. તમે પહેલાં શુદ્ર વર્ણના હતા, પછી બ્રહ્મા કુમાર બન્યા, તો આ નોલેજ આપો છો જેનાથી તમારી દૈવી રાજધાની સ્થાપન થઈ રહી છે. બાપ આવી બ્રાહ્મણ કુળ સૂર્યવંશી ચંદ્રવંશી રાજધાની સ્થાપન કરે છે, તે પણ આ સંગમ પર સ્થાપન કરે છે. બીજા ધર્મવાળા ફટથી રાજધાની નથી સ્થાપન કરતા, એમને ગુરુ નહીં કહેવાય. બાપ જ આવીને ધર્મની સ્થાપના કરે છે. હમણાં માથા પર ફિકર છે બાપની યાદની, જે ઘડી ઘડી ભૂલાઈ જાય છે. પુરુષાર્થ કરી ધંધા વગેરે પણ કરતા રહો અને યાદ પણ કરતા રહો હેલ્ધી બનવા માટે. બાપ કમાણી ખૂબ જોરથી કરાવે છે, આમાં બધું ભૂલવું પડે છે. આપણી આત્મા જઈ રહ્યા છીએ, પ્રેક્ટિસ કરાવાય છે. ખાવ છો તો શું બાપને યાદ નથી કરી શકતા? કપડાં સિલાઈ કરો છો, બુદ્ધિયોગ બાપની યાદમાં રહે. કચરો તો કાઢવાનો છે. બાબા કહે છે શરીર નિર્વાહ માટે ભલે કોઈ કામ કરો, છે ખૂબ સહજ. સમજી ગયા છો, 84નું ચક્ર પૂરું થયું. હવે બાપ રાજયોગ શીખવાડવા આવ્યા છે. આ વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી આ સમયે રિપીટ થાય છે. કલ્પ પહેલાંની જેમ જ રિપીટ થઈ રહ્યું છે. રિપીટેશન પુનરાવૃત્તિનું રહસ્ય પણ બાપ જ સમજાવે છે. વન ગોડ વન રિલિજન પણ કહે છે ને, ત્યાં જ શાંતિ હશે. એ છે અદ્વૈત રાજ્ય. દ્વૈત એટલે આસુરી રાવણ રાજ્ય, એ છે દેવતા, આ છે દૈત્ય. આસુરી રાજ્ય અને દૈવી રાજ્યનો ભારત પર જ ખેલ બનેલો છે. ભારતનો આદિ સનાતન ધર્મ હતો, પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. પછી બાપ આવી પવિત્ર પ્રવૃત્તિ માર્ગ બનાવે છે. આપણે સો દેવતા હતા, પછી કળા ઓછી થતી ગઈ. આપણે શુદ્ર રાજધાનીમાં આવ્યા. બાપ ભણાવે એવું છે જેમ શિક્ષક લોકો ભણાવે છે. સ્ટુડન્ટ વિદ્યાર્થી સાંભળે છે. સારા વિદ્યાર્થી પૂરું ધ્યાન આપે છે, મિસ નથી કરતા. આ ભણતર રેગ્યુલર નિયમિત જોઈએ. આવી ગોડલી યુનિવર્સિટીમાં ગેરહાજરી હોવી ન જોઈએ. બાબા ગુય ગુય વાતો સંભળાવતા રહે છે. અચ્છા, ગુડ નાઇટ. રૂહાની બાળકોને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. નંબર 1, દેહના બધા ધર્મોને છોડી અશરીરી આત્મા સમજી એક બાપને યાદ કરવાના છે. યોગ અને જ્ઞાનની ધારણાથી આત્માને પાવન બનાવવાનો છે. નંબર 2, બાપ જે નોલેજ આપે છે એના પર વિચાર સાગર મંથન કરી બધાને બાપનો સંદેશ આપવાનો છે. બુદ્ધિને ભટકાવવાની નથી. વરદાન છે બાપના કદમ પર કદમ રાખતા પરમાત્મ દુઆઓ પ્રાપ્ત કરવાવાળા આજ્ઞાકારી ભવ. આજ્ઞાકારી અર્થાત બાપદાદાના કદમરૂપી કદમ પર કદમ રાખવાવાળા એવા આજ્ઞાકારીને જ સર્વ સંબંધોથી પરમાત્મ દુઆઓ મળે છે. આ પણ નિયમ છે. સાધારણ રીતે પણ કોઈ કોઈના ડાયરેક્શન પ્રમાણે હાજી કહીને કાર્ય કરે છે, તો જેનું કાર્ય કરે એમની દુઆઓ એમને જરૂર મળે છે. આ તો પરમાત્મ દુઆઓ છે, જે આજ્ઞાકારી આત્માઓને સદા ડબલ લાઇટ બનાવી દે છે. સ્લોગન છે દિવ્યતા અને અલૌકિકતાને પોતાના જીવનનો શૃંગાર બનાવી લો તો સાધારણતા સમાપ્ત થઈ જશે. અચ્છા, ઓમ શાંતિ.